તારીખ 6/11/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 366 અને 367 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 757
પત્ર 366 પાનું 327 હૃદયરૂપ શ્રી સૌભાગ્ય સૌભાગભાઈનું સ્થાન કૃપાળુદેવના હૃદયમાં હતા એવી વિશેષ પ્રકારની પાત્રતા પણ હતી, તેથી એમના હૃદયમાં એ સ્થાન પામેલા અને અનેક પત્રોમાં એમણે એ સંબોધન ચાલુ રાખ્યું છે. એ પણ સ્પષ્ટ કરે છે કે પોતાનો ભાવ એમણે વ્યક્ત કર્યો છે કે તમારું સ્થાન મારા હૃદયમાં છે, મેં તમને મારા હૃદયમાં સ્થાપ્યા છે. આપણે સાયલા ગયા હતા, સાયલામાં સ્વાધ્યાય તો સારો થયેલો. નીકળતી વખતે એમના ટ્રસ્ટીને થોડા ભાઈઓ ઉભા રહ્યા હતા, એમને એમ કહ્યું કે બાપુજી, એમને એમ કહેતા હતા બાપુજી એટલે લાડકચંદભાઈ, કે આપણે સૌભાગભાઈને પહેલાં ઓળખવા પડશે તો કૃપાળુદેવ ઓળખાશે. મેં કહ્યું કે સૌભાગભાઈ થવું પડશે તો કૃપાળુદેવ ઓળખાશે. પછી થોડો વિચાર ચાલ્યો અત્યારે એના ઉપર કે કૃપાળુદેવને ઓળખવા હજી સહેલા છે, સૌભાગભાઈને ઓળખવા એટલા સહેલા નથી. કૃપાળુદેવના આટલા વચનો આપણી સામે છે અને એમણે પોતાની અંતરબાહ્ય ઘણી દશા આપણને કહી એટલે કંઈક આપણને સમજાય કે કૃપાળુદેવ આવા હતા. સૌભાગભાઈને કેવી રીતે ઓળખશો? એવી કેવી યોગ્યતા હતી કે એમના હૃદયમાં સ્થાન પામ્યા હતા એ કેવી રીતે ઓળખશો? કયો કોઈ જ્ઞાનીના હૃદયમાં સ્થાન પ્રાપ્ત થાય છે અને કેવી રીતે ઓળખવા? કઈ કઈ જાતની યોગ્યતા હતી એમનું? હમણાં વચનો એના પ્રમાણમાં મળતા નથી. હવે પ્રતુર હમણાં શરૂ થશે એટલે આપણે એ વિષય લેશું, પણ છતાંય બે પોઈન્ટ બહુ સારા સ્પષ્ટ થાય છે અત્યાર સુધીના પત્ર વ્યવહાર ઉપરથી. કે જેમ કૃપાળુદેવના હૃદયમાં સૌભાગભાઈનું સ્થાન હતું એનું એક મુખ્ય કારણ એ હતું કે સૌભાગભાઈને કૃપાળુદેવ પ્રત્યે જે ભક્તિ હતી, ભક્તિની જે જાત હતી, ભક્તિનો જે પ્રકાર હતો એ ભક્તિ પ્રેમરૂપ ભક્તિ હતી. એમને એ પ્રકાર હતો. એમ ભક્તિના અનેક પ્રકાર છે અને અનેક પ્રકાર હોવાથી આપણે ભક્તિ ઉપર એક આર્ટિકલ તત્વાનુશીલનમાં લખી નાખ્યો છે. એમાં લગભગ 12 પ્રકાર લીધા છે ભક્તિના. સૌભાગભાઈની ભક્તિને વિચારીએ તો એમની ભક્તિ પ્રેમરૂપ હતી, એમને અનહદ પ્રેમ હતો એના. અને એ જ્ઞાનીના માર્ગે ચાલવાનો એમનો જે અદ્ભુત નિશ્ચય હતો એ એ પ્રકારના પરિણામને કૃપાળુદેવે જોયા. સૌભાગભાઈનાની યોગ્યતામાં એ પ્રકાર જોયો કે આ પુરુષ છે એ ભગવાન પુરુષ છે અને મારે એ કહે પ્રમાણે ચાલવું છે. તો જ હું તરું, તો જ મારો ઉદ્ધાર થાય, એ સિવાય હું કંઈ બીજું સમજતો નથી. એક પત્રમાં આવશે સુભગભાઈના એક પત્રમાં કે અમે તમારા જ્ઞાનમાં કાંઈ સમજતા નથી. તમારા જ્ઞાનમાં શું કહ્યું કે તમને કેટલું જ્ઞાન છે, શાસ્ત્રોનું કેટલું જ્ઞાન છે, નયોનું કેટલું જ્ઞાન છે, બીજું ત્રીજું દુનિયાદારીનું કેટલું જ્ઞાન છે, અન્ય મતોનું કેટલું જ્ઞાન છે, શું એવું કાંઈ અમે તમારા જ્ઞાનમાં સમજતા નથી. તમારું જ્ઞાન તો ઘણું હોય, એવું કાંઈ અમે કેટલું ઘણું છે એમ સમજતા નથી. બસ અમે તમને પકડ્યા છે એટલે હવે અમારે વાત બધી પૂરી થઈ ગઈ છે, અમારે તમારું જ્ઞાન કંઈ સમજવું નથી. તમારું જ્ઞાન સમજવું નથી પણ તમને પકડ્યા છે એટલું જે જ્ઞાન આવ્યું ને એ જ્ઞાન ઘણું હતું એમનામાં, એ પણ એક જ્ઞાન હતું. એમને જે પ્રકારે જે રીતે પકડ્યા હતા, જે ભક્તિથી જે પ્રેમથી અને જે આજ્ઞાકારિતાથી પકડ્યા હતા, એ જ્ઞાન સાધારણ નહોતું, એ જ્ઞાન એ અસાધારણ હતું. અને એ જ્ઞાન પછી બીજા જ્ઞાનની જરૂર નથી એવું પ્રયોજનભૂત જ્ઞાન પણ એમને હતું કે આટલું જ્ઞાન આવી ગયું પછી બીજા જ્ઞાનની જરૂર નથી એવું પણ પ્રયોજનભૂત જ્ઞાન એમને હતું છે ને. એમાં પહેલો પત્ર છે ને, કબીરની સાખી છે, સાખી એટલે પદ, પદની બે કડી. ખીલાથી વળગ્યો રહેતો વાળ માકો ન થાય, ખીલાથી વળગ્યો રહેતો વાળ માકો ન થાય. ખીલો એટલે હું આ જે ઘંટી છે ને, ઘંટીને ખીલો હોય છે વચ્ચે, એમાં દાણા ઓરે એ બધા પીસાઈ જાય, પણ જે ખીલા પાસે દાણો રહી ગયો ને એ બચી જાય. કેમ કે ઘંટીનું પણ થોડુંક છેટું હોય છે અહીંયાથી, એ પીસાય નહીં. એટલે ખીલા પાસે વળગ્યો રહ્યો એ બચી ગયો દાણો, બાકી બધા પીસાઈ ગયા. એમ સંસારમાં કોણ પીસાઈ ગયો? સત્પુરુષને વળગી રહ્યો એ બચી ગયો ને બાકી બધા પીસાઈ ગયા, એમ કેમ છે? એટલે એ રીતે એમણે દ્રષ્ટાંતને સિદ્ધાંતને, સિદ્ધાંતને કબીરજીએ ઉતાર્યો છે. કબીરની સાખી છે કે ખીલાથી વળગ્યો રહેતો વાળ વાંકો ન થાય, તો મારે એમ જ છે કે હું આપને વળગી રહ્યો છું. આ તો જીવને આનંદ લેવા કોઈ વખત પ્રશ્ન યાદ આવે તો લખું છું, પ્રશ્ન કંઈ જાણકારી વધારવા માટે નથી પૂછતો, કંઈ જ્ઞાન વાર્તાથી આનંદ, જ્ઞાનનો આનંદ લેવા માટે પ્રશ્ન પૂછો છો, તે ફક્ત જાણવા સારું, બાકી બીજું કાંઈ નથી. હા મારે એમ જ છે. અને પ્રશ્ન તો ઠીક, હવે એને કોઈ ઉપર મારું વજન નથી કે ત્યાં પ્રશ્ન પૂછો ને એનો મને શું જવાબ મળે છે, એની કાંઈ વજન નથી. જાણવું તું તે તો જાણ્યું, જાણવું તું તો જાણ્યું હું કે તમને વળગી રહેવું જોઈએ, એ જાણ્યું, જાણવું તું તો જાણ્યું. હવે જાણવું રહ્યું નથી કાંઈ, હવે કાંઈ જાણવું નથી, પ્રશ્ન પૂછું છું પણ કાંઈ જાણવું નથી રહ્યું. કાં તો આપ જેવાને જાણ્યા છે તો બીજી પરવા નથી, આપને ઓળખી લીધા છે, હવે અમારે શું બીજી પરવા છે. જેમ ગોપીઓએ ઉદ્ધવજીને કહ્યું હતું, આ વાત તો એમણે પોતાને નથી લીધી, ગોપીઓને નામે લીધી છે એમણે. ગોપીઓએ ઉદ્ધવજી, કૃષ્ણના ઘણા નામ છે, એમાં એક ઉદ્ધવજી પણ નામ છે. હં, તમારા જ્ઞાનમાં અમે કંઈ સમજતા નથી. શ્રી કૃષ્ણ તો એમ કે તમે તો ત્રણ કાળના જ્ઞાની હોઈ શકો, હં તમે તો પરમેશ્વર છો, ત્રણ કાળના જ્ઞાની હોઈ શકો, પણ અમારે કાંઈ, તમે કાંઈ તમારા જ્ઞાનમાં સમજતા નથી કે ત્રણ કાળનું જ્ઞાન એટલે શું હોય, અને એ અમારે જ્ઞાન જોઈતું નથી. અમારે એવું ત્રણ કાળનું જ્ઞાન જોઈતું નથી, અમને તો, અમને તો તમે મળી ગયા ને વાત પૂરી થઈ ગઈ અમારે, એમ કે છે. એમ છે, હવે આપની ઈચ્છા હોય તેમ કરો, ગમે તો સમાગમમાં રાખો અને ગમે તો દૂર રાખો, પણ એક ભજન રાત દિવસ મારે તો આપનો છે. હા, આ કારણ હતું. કેમ હૃદયમાં સ્થાન હતું કે અમને તો એક ભજન રાત દિવસનું આપનું છે, માટે કૃપા કરીને મારી ઈચ્છા પૂરી કરો. પાછું વાળ રાત તો ત્યાં ત્યાં લઈ આવ્યા કે સમાગમમાં રાખો, તેમાં તમારું કાંઈ બગડી જવાનું નથી, કાંઈ સમજ સમાજ ગમારે શું ક્યાંય તમારું બગડી જવાનું નથી. વધારે શું લખું, તમારી કાંઈ બગડતી નથી, અમારી બિગડી સુધરતી હોય એના જેવું છે. નિકેતન સ્વભાગ પહેલો પત્રમાં એ વાત છે. એ છે અષાઢ સુદ 12 છે, 1949. આપણે તો 1948 ચાલે છે ને. એમાં પહેલો પત્ર કઈ નીતિનો છે જોઈ લે. એ ગોપીઓ કીધેલું, ભાગવતનું વચન લીધું છે. અમે તમારા જ્ઞાનમાં કાંઈ સમજતા નથી, અમારે જ્ઞાન જોઈતું જ નથી, જોઈતું નથી. ગુરુદેવ બે ઉપકાર, આત્મા એ બતાવ્યો ને જ્ઞાની એ બતાવ્યો. રેફરન્સ નહીં કહો છો કે આ પત્ર નો ઉત્તર છે એમ રેફરન્સ એમ એમ. ઠીક છે 1948 જેઠ તો આ વૈશાખ છે. ઠીક, આ વૈશાખ સુદ 12 ચાલે છે, 366 છે. એટલે 378 નો જવાબ છે. 378
આનો જવાબ છે.
બરાબર, એ પહેલા બે છે તો પછી વૈશાખમાં હોય શકે. અપ્રગટ પત્ર માં પરમ પૂજ્ય શ્રી સૌભાગ્યને આપનો કાગળ એક આજે આવ્યો તે પહોંચ્યો. સાથેના કાગળ પ્રમાણે મળતી તેવી વિગતથી આજે બજાણે પત્ર લખું છું. બજાણા નામનું ગામ છે ત્યાં. અંતર્ગમ્ય વાત સંબંધી કોઈથી પરિચય નહીં એટલે મન પ્રફુલ્લિત રહેતું નથી. તેથી 2-4 દિવસ જો આપનો સમાગમ થાય તો વિશેષ કરીને પ્રફુલ્લિતતા રહે. આ સિવાય બીજો કોઈ વ્યવહાર પ્રસંગ નથી. આપને યોગ્ય લાગતું હોય તો 2-4 દિવસ માટે દર્શન દેશો. ઠીક, સૌભાગભાઈને લખે છે. યોગ્ય લાગતું હોય એનો અર્થ એવો છે કે મારો તમારો પારમાર્થિક પ્રસંગ નહીં જાણી લોકો અવળું અનુમાન કરે એમ થવાને સંભવ. અને આપની પ્રસન્નતા રહેતી હોય તો દર્શન દેશો, નહીં તો ઈશ્વર ઈચ્છા વિયોગ નિભાવી લેશો. ઠીક, અને પધારો તો પ્રફુલ્લિતતા થશે. સાચી વાત છે, બહુ બહુ માનથી લખેલો છે, ઘણો બહુ માનથી લખેલો છે. બીજો માક્ષરો દમાસ, બીજામાં તો મીટી નાખે છે, માક્ષરો દમાસ ને નાખે છે. વર્ષ નું છે ને એક, પણ ચાલુ વર્ષ હોય તો તે વહેલો જ થઈ ગયો ને. એ નથી લખ્યું. આ બે પત્રની કોપી વમાણીયા ટ્રસ્ટ, જન્મધામ વમાણીયા ટ્રસ્ટ પાસેથી પ્રાપ્ત થઈ છે અમને. ત્યાં છે ને પત્રો, મણિની ઈચ્છા વિવાહ ઉપર આવવાને બહુ લાગે છે. તેની વૃત્તિઓ હજુ બહુ સંસારી ઈચ્છાવાળી છે, એટલે એકદમ વૃત્તિઓ રોકવાનું ન બની શકે એ યોગ્ય છે એમ સમજાય છે. હવે તેવી વૃત્તિ થોડા વખતમાં જેમ હશે તેમ જાણી લઈ, તેની ઈચ્છાપૂર્વક કરીશ. આ સૌભાગભાઈ લખે છે, આ તો સૌભાગભાઈ નો લખેલો પત્ર, બોલો કૃપાળુજી નો લખેલો છે. આ સૌભાગભાઈ ને લખો, મણિની ઈચ્છા વિવાહ ઉપર આવવાની બહુ લાગે છે, તેથી વૃત્તિઓ હજુ તેની વૃત્તિઓ હજી બહુ સંસારી ઈચ્છાવાળી છે, એટલે એકદમ વૃત્તિઓ રોકવાનું ન બની શકે એ યોગ્ય છે એમ સમજાય છે. હવે તેવી વૃત્તિ થોડા વખતમાં જેમ હશે તેમ જાણી લઈને તેની ઈચ્છાપૂર્વક કરીશ એમ સૌભાગભાઈ લખે. કોઈ પણ પ્રકારે તેણે અહીં વ્યવહારમાં હજુ સુધી કંઈ પ્રવૃત્તિ કરી નથી, કારણ બાળ વૃત્તિ અને આ ભૂમિકા મુંબઈ ઉપાધિની શોભાનું સંગ્રહ સ્થાન છે તે જોવાની કેટલીક વૃત્તિ મણિભાઈની, જેથી બનતા સુધી તેની જ ઈચ્છાને ઈચ્છા ચાલવામાં આવ્યું છે. જ્યાં અધિક તેનું અહિત જોયું ત્યાં જ માત્ર અટકાવ કર્યો છે. કોણે? સૌભાગભાઈએ. બાકી કાંઈ પણ પ્રકારે બીજી રીતે તેને અટકાવ કરવા જેવું લાગ્યું નથી. ગમે તેવી તેની બાહ્ય વૃત્તિઓ છતાં મારા પ્રત્યે તેનો ભાવ આપનો પ્રેરેલો હોવાથી શ્રેષ્ઠ જ રહ્યો છે. અને એ ભાવ તેને કોઈ કાળે પણ ખચિત યોગ્ય કરશે એમ સંકલ્પ છે. એટલે મને એમ છે કે મુંબઈથી લખ્યું હશે, મુંબઈ મણિભાઈ મુંબઈ હશે ને ત્યારે લખ્યું હશે. પછી 378 નો ઉત્તર છે. મનમાં વારંવાર વિચારથી નિશ્ચય થઈ રહ્યો છે કે કોઈ પણ પ્રકારે ઉપયોગ ફરી અન્ય ભાવમાં પોતાપણું થતું નથી અને અખંડ આત્મધ્યાન રહ્યા કરે છે. એવી જે દશા તેને વિશે વિકટ ઉપાધિજોગનો ઉદય એ આશ્ચર્યકારક છે. હાલમાં તો થોડી ક્ષણની નિવૃત્તિ માંડ રહે છે અને પ્રવૃત્તિ કરી શકે એવી યોગ્યતાવાળું તો ચિત્ત નથી, અને હાલ તેવી પ્રવૃત્તિ કરવી એ કર્તવ્ય છે તો ઉદાસપણે તેમ કરીએ છીએ. મન ક્યાંય બાજતું નથી અને કાંઈ ગમતું નથી, તથાપિ હાલ ઈશ્વર ઈચ્છા અધીન છે. આખું વાક્ય અહીંયા પૂરું થાય છે, બાકી બધે અલ્પ વિરામ કર્યા છે. શું કહે છે? પોતાની દશાની વાત કરી છે કે વિચાર ઘણો જે આવે છે વારંવાર એના ઉપરથી એક નિશ્ચય થયો છે કે કેવી વિચિત્ર વાત છે. એક બાજુથી ક્યાંય પણ ઉપયોગ ફરી જાય ને ક્યાંય પોતાપણું થાય એવું તો થતું નથી. અમારા પરિણામમાં પ્રવૃત્તિ કરીએ છીએ પણ એવી રીતે ઉપયોગ નથી ફરતો કે પોતાપણું થાય. આ હું મારા કામમાં મારા કુટુંબ માટે કમાઉં છું માટે આ હું આ પ્રવૃત્તિ કરું છું માટે મારે ધ્યાન દેવું જોઈએ મારે આમ એવું કાંઈ આવતું નથી, પોતાપણું થતું નથી. આ મારો વેપાર છે, આ મારી દુકાન છે, આ મારી કમાણી છે, આ મારા કુટુંબ માટે હું કમાઉં છું, કંઈ પોતાપણું થતું નથી. એકત્વ તો ન થાય પણ પોતાપણાથી પણ કોઈ પ્રવૃત્તિ થતી નથી. ઉપયોગ ફરી જાય એવી રીતે અને પોતાપણું થઈ જાય એમ નથી થતું. શું કોઈ પણ પ્રકારે ઉપયોગ ફરીને અન્ય ભાવમાં જે જે વિકલ્પો ઉદયના ચાલે છે ભાવો, એમાં પોતાપણું થતું નથી, એકત્વ થતું નથી, મને થાય છે એમ થતું નથી, અને અખંડ આત્મધ્યાન રહ્યા કરે છે. સ્વવિકલ્પ દશામાં પણ પરિણતિ આત્મધ્યાનવાળી જ રીએ અખંડ આત્મધ્યાન રહે છે, એમાં ખંડપણું અખંડ ખંડિત નથી થતું, કેમ કે પરિણતિનો વિષય છે. એવી જે દશા, એવી જે જ્ઞાન દશા, તેમાં વિકટ ઉપાધિનો યોગ, ઉપાધિ યોગનો ઉદય મેળ છે. ઉપાધિનો યોગ, જે વેપારનો યોગ છે, એટલી બધી પ્રવૃત્તિ છે કે અંદરની આવી જ્ઞાન દશા અને બહારમાં આટલી બધી પ્રવૃત્તિ, વિચિત્ર વાત છે. ઉપાધિ યોગ ઉદય આશ્ચર્યકારક છે એમ ને, આની સામે આમ છે એ આશ્ચર્યકારક છે એમ કહેવું છે. અંદરની આવી દશા, એને તો બહારમાં નિવૃત્તિ હોવી જોઈએ. હા, જેની અંદરની જ્ઞાન દશા બળવાન હોય એને તો બહારમાં સહેજે નિવૃત્તિ હોવી જોઈએ. એના બદલે આટલી બધી પ્રવૃત્તિ છે, એક આશ્ચર્યકારક વાત છે. હા, કેટલી બધી વિચિત્રતા છે. આત્મા અંદરથી જોર જોરથી પુરુષાર્થ કરે છે, ને બહારમાં બહુ પ્રવૃત્તિ રહે છે. લખ્યું છે ને, હાલમાં તો થોડી ક્ષણની નિવૃત્તિ તો માંડ રહે છે, થોડીક સેકન્ડની નિવૃત્તિ માંડ રહે છે, કલાકોની નહીં, મિનિટોની નહીં, થોડીક સેકન્ડોની માંડ નિવૃત્તિ. તો અંદરની જ્ઞાન દશામાં અખંડ આત્મધ્યાન વર્તે છે, બહારમાં પ્રવૃત્તિનો ભીડવાળી પ્રવૃત્તિ છે. કેવો વિરોધાભાસી પ્રકાર છે એમ કહેવું છે. આશ્ચર્ય એનું છે કે કેવો વિરોધાભાસી પ્રકાર છે. શું છે કે મોટા ભાગે અંતર્નિવૃત્તિ તો પહેલેથી ઈચ્છતા હોય, આવી હોય અંતર્નિવૃત્તિ પહેલેથી આવે, બાહ્ય નિવૃત્તિની ઈચ્છતા હોય, એટલે બહારમાં થોડું ઘણી પ્રવૃત્તિ ઓછી કરી જ નાખે, કરતા જ જાય, સવારે સાવ નિવૃત્ત થઈ જાય. આમને શું છે કે જેવો વેપાર શરૂ કર્યો, આ બાજુ વેપાર વધતો ચાલ્યો, આ બાજુ દશા વધતી ચાલી. ઉંમર નાની છે, 20 વર્ષે વેપારમાં જોડાણા, 24મે વર્ષે સમ્યક દર્શન થયું. તો એ 20-24મા વર્ષમાં પણ એમની દશા આગળ વધી હોય ત્યારે સમ્યક દર્શન થયું હોય ને. મુમુક્ષુ દશાની ચરમ સીમાને પાર કર્યા પછી સમ્યક દર્શન આવે છે. તો એ દશા વધતી ગઈ ને આ બાજુ વેપાર વધતો ગયો, આ બાજુ દશા વધતી ગઈ, આ બાજુ વેપાર વધતો ગયો. 25મા વર્ષે એમ લખે છે કે જ્ઞાન દશા થઈને અખંડ આત્મધ્યાન રહે છે, પણ આ બધું વેપાર વધતો જ જાય છે, થોડી સેકન્ડોની પણ નિવૃત્તિ રહેતી નથી. ચાલે જ છે પ્રવૃત્તિમાં, એવો જ પુરુષાર્થ ચાલે છે. એટલે એ કેટલો વિરોધાભાસી છે વિષય, કે એક બાજુ ઘણી પ્રવૃત્તિ, એક બાજુ ઘણો પુરુષાર્થ. કેવો વિરોધાભાસી પ્રકાર છે, હામાપુરે તરે છે. હામાપુરે ગમે એવો બળવાન તર્યો હોય ને ન તરી, કે માછલી તરે એવો. પાણીનો જીવ છે ને, ગમે એવું બળવાન પૂર હોય ને હાથી તણાઈ જાય, પણ માછલી તારે હામે પૂરે, હાથીને તાણી જાય પૂર, માછલી ન તાણે. હાથનું વજન કેટલું, માછલીનું વજન કેટલું, આશ્ચર્ય થાય કે ન થાય એમ છે કે હાથે જેવો હાથી તણાય જાય, માછલી ન તણાય, સડસડ જ જાય. તો પૂરમાં તાણ હોય છે પાણીનું, નાયા છો નદીમાં કે પૂરમાં નહીં નાયા હોય? તાણ બહુ હોય. હા, પાણી કે પૂર હોતા હે ને, ઉસમેં પ્રવાહ મેં ફોર્સ હોતા હે, તો હાથી કો ભી વો ખીંચ લેતે પાણી. ફિર ભી મછલી જો હૈ વો સામને જાતી હૈ, હાથી ડિગ જાતા હૈ, મછલી સામને તેરતી હૈ, પાણી ઇધર જાતા હૈ, મછલી ઇધર જાતી હૈ. બડી બાત હોગી કે નહીં હોગી? એસા હુઆ કે આટલો બધો ઉદય આકરો હોય, પ્રવૃત્તિ વાળો હોય, તો પરિણામને ખેંચી જાય. એના બદલે અખંડ આત્મ ધ્યાન રહેશે અમારું. આશ્ચર્યકારક વાત છે કે નહીં? એમ થોડી ક્ષણની નિવૃત્તિ માંડ રહે છે અને પ્રવૃત્તિ કરી શકે એવી યોગ્યતાવાળું તો ચિત્ત નથી. અમારું પરિણમન બહુ પ્રવૃત્તિ કરી શકે એવી યોગ્યતાવાળું નથી. કામનો જે બોજો છે એ ગદા ઉપરાંતનો છે એમ કહેવું છે. અમારું ચિત્ત ઉપાડી શકે જેટલો બોજો, એના કરતાં વધારે પડતો બોજો અમારા ઉપર આવી પડે છે એમ કે છે. અને હાલ તેવી પ્રવૃત્તિ કરવી એ કર્તવ્ય છે તો ઉદાસપણે કરીએ છીએ. કર્તવ્ય છે એટલે શું છે કે કરવી પડે છે તો ઉદાસપણે કરીએ છીએ, હોંશથી નથી કરતા, ઉદાસપણે કરીએ છીએ. ચિત્ત બોજો ઉપાડી નથી શકતું, પણ શું કરીએ, અમારું ચાલતું નથી, શું કરીએ એમ કે છે. એટલે શું છે, કોઈ કેદી હોય, નબળો હોય, શારીરિક નબળાઈ હોય, અને એમ કે આટલા પથરા તોડી નાખજે હાજુદીમાં, એવો નબળો હોય તો ન તોડીએ, કે ઘણના ઘા મારવા પડે પથ્થર તોડવા માટે, ન તોડે તોડો, ચાબુક મારે તોડ, ચાબુક મારે કે તોડ, તું કેમ તોડતો નથી, ચાબુક મારી મારીને કામ લે, બળદ પાસે લે, ઘોડા પાસે લે છે કે નહીં કામ? આ એવું હતું એમને, પ્રારબ્ધ ચાબુક લઈને ઊભો હતો અને નબળા હતા તો એમને કરતા હતા. હોંશ તો આવે જ ક્યાંથી? પછી ચાબુક ખાતા ખાતા કામ કરીને હોંશ ક્યાંથી આવે? હા, બેઠોતા હતા. એટલે ઉદાસપણે કેમ કરીએ છીએ, અને ક્યાંય મન ક્યાંય બાજતું નથી. મન તો ક્યાંથી લાગે? એ સજા ભોગવતા એમાં મન ક્યાંથી લાગે? શું? અને ક્યાંય ગમતું નથી. તથાપિ હાલ તો હાલ હરી ઈચ્છા અધીન છે, પ્રારબ્ધ અધીન પ્રવૃત્તિ છે, કર્યા કરીએ છીએ. ઉદાસીનપણે પણ કર્યા કરીએ છીએ અને બોજો ઉપાડીએ છીએ. નિરૂપમ એવું જે આત્મધ્યાન, જેને ઉપમા ના આપી શકીએ, નિરૂપમ એવું જે આત્મધ્યાન તીર્થંકરાદિકે કર્યું છે તે પરમ આશ્ચર્યકારક છે. અલગ તીર્થંકરો, તીર્થંકરો બધા રાજા મહારાજા હતા, ત્રણ તીર્થંકરો ચક્રવર્તી હતા. શું એવી રાજકાજની પ્રવૃત્તિ મારીને એમણે આત્મધ્યાન કર્યું, કેવા બળવાન પુરુષાર્થવાળા હશે એ તીર્થંકરો, કેટલા બળવાન પુરુષાર્થવાળા હશે. એમ આશ્ચર્ય કરે છે, કેમ કે પોતાને ખબર પડે છે કે પ્રવૃત્તિની ભીડ હોય ત્યારે કેવો પુરુષાર્થ હોય એ પ્રેક્ટિકલી પોતે અનુભવ કરે છે, એટલે તીર્થંકરને સંભાળે છે. તીર્થંકરો એક એવો આશ્ચર્યકારક પુરુષાર્થ કર્યો છે, એ મોટું રાજ, એ મોટા મહેલ, એ રાણીઓ, એમાં ઉદાસીનતા, એમાં એનો પુરુષાર્થ આશ્ચર્યકારક છે. અનુકૂળતામાં સફળ કામની સફળતા આવી એ ઘણો પુરુષાર્થ માર્ગે છે. પ્રતિકૂળતા તો કામની સફળતાનું નિમિત્ત થાય એમાં કાંઈ મોટી વાત નથી. શું જે પ્રતિકૂળતા છે એમાં તો ઉદાસીનતા રહીએ, કેમકે પ્રતિકૂળતામાં આકર્ષણ ન હોય, પણ અનુકૂળતામાં તો આકર્ષણ હોય, એમાં ઉદાસીનતા તીર્થંકરો રાખતા હતા. એમ કૃપાળુદેવને વેપાર વધતો તો એનો રસ નહોતો, નહીતર વાણિયાને વેપાર વધે ત્યારે રાજી રાજી થઈ જાય, ઘરે ખાવાય ન જાય, કાંઈ નહીં. અત્યારે મોસમ છે, કમાઈ લ્યો, પછી ખાવું જ છે ને. હા, એનો રસ નહોતો ચડતો, ઉદાસીનતા આવતી હતી. નિરૂપમ એવું જે આત્મધ્યાન તીર્થંકરાદિકે કર્યું છે તે પરમ આશ્ચર્યકારક છે. તે કાળ પણ આશ્ચર્યકારક હતો, ક્યાં ચોથો આરો, કાળ પણ આશ્ચર્યકારક હતો. અનુકૂળતાઓ ઘણી હતી, પુણ્યવંત બધા ત્યાં હોય, પંચમ કાળમાં તો હીન પુણ્ય જીવો વધારે હોય, પ્રશંસકો એટલા હોય, બધી અનુકૂળતા હોય, એમાં કામ કરેલું એવો પુરુષાર્થ કર્યો હશે એમ કે છે. વધારે શું કહેવું, મનની મારી કોયલની કહેવત પ્રમાણે આ કાળમાં ને આ પ્રવૃત્તિમાં અમે છીએ. એક કહેવત છે કે વનની મારી કોયલ ક્યાં જાય, કોયલ છે તો વનમાં એનો નિવાસ હોય, પણ ત્યાંથી કોઈ મારે અને એને નગરમાં રહેવું પડે, વસ્તીમાં રહેવું પડે તો એને જરાય ન ફાવે. એમ અમારે આમાં રહેવું કંઈ ફાવે એવું છે નહીં, પણ શું કરીએ, વનની મારી કોયલ છે, પ્રારબ્ધનો માર ખાઈને અહીંયા આવ્યા છીએ એમ કે છે. શું પૂરું પોતે જ નાખેલું છે, પ્રારબ્ધને લઈને આવ્યા છે, આ બધી પ્રવૃત્તિમાં રહેવું પડે છે. સોગાનીજી એક પત્રમાં લખે છે કે અહીંયા કલકત્તામાં રહેવું નથી, ગુરુદેવના સંઘમાં રહેવાની ઘણી ભાવના થાય છે, પણ એવી અયોગ્યતા છે ત્યારે અહીંયા રહેવું થયું છે ને, એમ લે છે. શું કહે છે, પુરુષાર્થ ઘણો કરે છે, એકાવતારી થાય એવો, પણ અહીંયા ઘરમાં ને વેપારમાં ને દુકાનમાં બેઠા છીએ એ ભાઈ અમારી અયોગ્યતા છે ત્યારે બેઠા છે ને, નહીં તો ઉઠીને હાલી ન હાલતા નથી જ, એમ લે છે. શું આવા નિમિત્તો વચ્ચે, દુર્નિમિત્તો વચ્ચે, દુષ્ટ નિમિત્તો વચ્ચે રહેવાનું કેમ થાય છે, કે અમારી એ ભાઈ અયોગ્યતા છે માટે રહીએ છીએ, એવું લખે છે. પુરુષાર્થનો સંતોષ નથી પકડતા, અને સત્સંગને એટલી એટલી વેલ્યુએટ કરે છે, સત્સંગને એટલો વેલ્યુએટ કરે છે. જ્ઞાન દશા અને બળવાન જ્ઞાન દશા હોવા છતાં પણ સત્સંગ વચ્ચે કેમ રહેતા નથી, અને કુટુંબ વચ્ચે ને દુકાનમાં કેમ બેઠા છે, અમારી અયોગ્યતા છે એ વિષયમાં, અમારી અયોગ્યતા છે. અરે એકવાર તો બેનશ્રીની ભક્તિ જોઈને કે શું શું કે ભક્તિ પૂરી થયા પછી અથવા ભક્તિ દરમિયાન કંઈક પાછો વળીને જોયું હશે, આગળ ભાઈઓ બેસે જ મંદિરમાં, પાછળ બહેનો બેસે, એમાં સૌથી પહેલાં બેન શરણબેન બેસે, પછી બધા બહેનો બેસે. એટલે ભક્તિ દરમિયાન જોયું હોય કે પછી જતાં જતાં જોયું હોય, પાછો વાળીને જોયું, એમના ઉપર તો બધા એમને એમની ચર્ચામાં આવતા બધા એમના ઉપર ધ્યાન તો રાખતા જ હોય, હા, કે કેમ હાલે છે, કેમ બોલે છે, કેમ ચાલે છે. ને આમ બહુ ચંચળતા વગરના ને એકદમ શાંતતા. હા, કોઈ પૂછ્યું કે તમે પાછો વળીને શું જોતા હતા? કે હું વિકલ્પ આવ્યો તમને પાછો વળીને જોયું તમે, એમ કરીને કોઈ પૂછેલું, સમજે? જવાબ દીધો ખબર હે, હું બેનશ્રીને જોતો હતો. વિકલ્પ એમ આવ્યો કે આવી ભક્તિ મારામાં નથી, મારામાં ક્ષતિ છે આ જાતની, એવો મને વિકલ્પ આવ્યો. કે બોલો, ઠીક, એ કેવી રીતે, શું વિકલ્પ આવ્યો હતો? આવ્યો ભક્તિ બહુ બહુ સારી રીતે ભક્તિ કરાવી હશે. મેં ના ચર્ચા થઈ ત્યારે ઘણું કર્યું ન હતો, એ પછી આવી છે, ચર્ચામાં લીધી છે, ત્રીજા ભાગમાં લીધેલી છે. હું હતો, હું તો લગભગ આવતો ત્યારે અમે સાથે જ રહેતા હતા 24 કલાક. એટલા દિવસો હું દુકાન છોડી દેતો હતો 24 કલાક. એટલે અમે જમવા કરવામાં, પછી ધ્યાનમાં બેસે ત્યારે પછી હારે નહોતો બેસતો, ધ્યાનમાં એકલા બેસતા, તેમ સુવાના રૂમમાં એકલા સુતા. કેમ કે ક્યારે ધ્યાનમાં બેઠા હોય, ક્યારે જાગતા હોય, એનું કોઈ ઠેકાણું નહીં. એટલી સ્વતંત્રતા આપી તે, નહીતર બંધન થઈ જાય. બાકી એમ ખાવું પીવું, હાલવું ચાલવું, બેસવું, હરવું ફરવું, બધા સાથે જ રહેતા હતા, જમતા હતા એ સાથે. એટલે વ્યાખ્યાનમાં જઈએ તો સાથે જઈએ, ત્યાંથી નીકળીને સાથે આવતા હોય, ભક્તિમાં સાથે હોય, બધે જ્યાં બે સાથે જ રહેતા હતા. એ વાત એવી રીતે થયેલી. કોઈ પૂછવું ક્યારે, ત્યાં જ પૂછ્યું હતું, દેરાસરમાંથી નીકળતા નીકળતા છે. એમાં પાછું વળીને જોતા હતા તો શું જોયું ને શું વિકલ્પ આવ્યો તમને? બેનશ્રીની જેવી ભક્તિ છે એવી ભક્તિ મારામાં નથી, મારામાં એવી ક્ષતિ છે એવું મને લાગ્યું જોવામાં. હે, હા, મૂળ દ્રષ્ટિ. એવી જ રીતે કુટુંબમાં રહ્યા છે કલકત્તામાં, વેપારમાં રહ્યા છે ધોકામાં રહ્યા, એટલી અયોગ્યતા છે ત્યારે આવા નિમિત્તો વચ્ચે રહેવું પડે છે ને, નહીતર કેમ અહીંયા રહેવું થાય? નહીતર તો અમારે તો સત્સંગ જ હોય, અને જે ગુરુથી પામ્યા હોય એનો સંગ જ હોય ને, એના સંગથી દૂર જવું કેમ ગમે? એવી રીતે વાત લેતી. એમ અહીંયા લખે છે કે વનની મારી કોયલ, અમે તો સત્સંગીઓની વચ્ચે હોય એના બદલે આ વેપારની ધંધાની ભીડમાં બેઠા છીએ. આ તો વન વનમાંથી કોયલને મારીને હાંકીને કાઢી હોય ને, એવી રીતે દુકાને બેહેડે છે અમને પ્રારંભે, એમ કહે છે. એવી અમારી પ્રવૃત્તિ અને આ કાળ, આ કાળમાં અમે અહીંયા હોય નહીં, એમ કે છે. આવો ચોથો કાળ કે કળિયુગ, એમાં અમારે અહીંયા આવવાનું હોય? અમારું તો ધર્મક્ષેત્રમાં રહેવાનું હોય, એના બદલે આ કાળમાં અહીંયા આવ્યા અને આ પ્રવૃત્તિમાં અમે અહીંયા આવ્યા. આ પ્રવૃત્તિ અમારે ન હોય ને આ કાળે અમારે ન હોય, એમ કે છે. એ તો ગુરુદેવ બોલતા હતા, મહાવિદેમાંથી આવી ગયા ને. અરે રે, વખાના માર્યા અહીંયા આવ્યા છીએ. વખા, વખા એટલે વખત. જેમ કોઈનો નબળો વખત આવે અને એને મોટી શ્રીમંતા કે રાજાપણું ભોગ્યું હોય, એને મજૂરી કરવી પડે, અથવા કોઈની પાસે કોઈ ચીજ માગવી પડે, એકવાર દોમ દોમ સાહેબી હોય એને એમ લાંબો હાથ કરવો પડે, જરાક થોડીક મદદ કરજો, અમારે જરૂર પડી છે, ત્યારે કોઈ એને અરે ભાઈ તમારે ક્યાં શ્રીમંતા, ક્યાં તમે, ક્યાં આ બહેનો, તો કે શું કરીએ ભાઈ, વખત ના માર્યા, વખા ના માર્યા બધું કરવું પડે છે. ગુરુદેવ એવું બોલતા કે વખા ના માર્યા અમે અહીંયા આવ્યા છીએ આ કાળમાં, અને આવા દ્રવ્યક્ષેત્ર કાળ ભાવ બધા મેં સાંભળવાલા એમ કે પછી સાંભળ્યું તો સાહેબ અમારા અમારું સદભાગ્ય હતું, અમારું સૌભાગ્ય હતું એટલે તમે એમ આવ્યા. એ તો બેનો પોઈન્ટ જુદો જુદો હોય છે, બેની અપેક્ષા જુદી જુદી છે. સાંભળવાવાળા પોતાને સ્થાનમાં રહીને વાત કરે, કહેવાવાળા પોતાના સ્થાનમાં રહીને વાત કરે, એમ છે. એવું લાગે છે જ્ઞાનીઓને, એવું લાગે છે. ત્રણસો 366 પૂરો થયો, 367 એક જ લેખીમાં છે. આપનો પત્ર પ્રાપ્ત થયો, ઉપાધિ પ્રસન્ન તો રહે છે, તથાપિ આત્મસમાધિ રહે છે. હાલ કંઈ જ્ઞાન પ્રસંગ લખવાનું કરશો, નમસ્કાર પહોંચે. જ્ઞાન વાર્તા, જ્ઞાન પ્રસંગ એવું કાંઈ લખતા રહેજો. ઉપાધિ પ્રસંગ તો જે છે એ છે, અંદરમાં આત્માની શાંતિ બરાબર ચાલે છે, કેમ કે અમને પોતાપણું ક્યાંય થતું નથી. ઉપાધિમાં ક્યારે માણસ ફસાય અને દુઃખી થાય, પોતાપણું હોય ત્યારે. પોતાપણું પાતળું હોય તો દુઃખ એટલું હળવું થાય, પોતાપણાનો અભાવ થાય તો. પ્રારબ્ધ ભલે અનુકૂળ ન હોય તો પણ આત્મસમાધિ ને આત્મશાંતિ એમને મજરીએ છે. ત્રણસો 367માં તો એક જ લીટી છે. પછી 368મો પત્ર આવતીકાલના સ્વાધ્યાયમાં લેશું. વિસ્તાર વાળો.